કલડા મરવું પડે ત્યારે તને યાદ કરું, એલી જારે પડે ત્યારે તને યાદ કરું, માં સૌ વિસરે તને દુઃખ માં હું યાદ કરું. કાયા માં કીડા પડે ત્યારે તને યાદ કરું, મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, તો સુખમાં સૌ વિસરે તને દુઃખમાં હું યાદ કરું. હરે કૃષ્ણા હરે
શ્રીરાધિકાય તદાલયે.
कृष्णाय कृष्ण भक्ताय
कृष्णाय कृष्ण भक्ताय
तद्भक्ताय नमो नमः
तद्भक्ताय नमो नमः
जय श्री कृष्ण चैतन्य
जय श्री कृष्ण चैतन्य
गदाधर
श्री अद्वैत गदाधर
श्रीवासादि गौर भक्त वृंद
श्रीवासादि गौर भक्त वृंद
हरे कृष्णा
हरे कृष्णा
Come on.
कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे हे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण
कृष्ण कृष्ण हरे हरे
हरे राम राम हरे हरे
हे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे
हरे कृष्णा हरे कृष्णा
बड़ा लोग प्रेम थी गाय
हरे
कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
राधा गिरिधरी राधा गिरिधरी राधा गिरिधरी श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर
राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा
जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा
जगन्नाथ जगन्नाथ बलदेव जय सुभद्रा
निताय जय
प्रभु पद
जय प्रभु पद
जय प्रभु
जय प्रभु पार प्रभु
प्रभु
पार प्रभु पार
जय जय प्रभु पार
प्रभु पार प्रभु पार प्रभु पार
नीता गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
नीता गौर हरि बोल
हरि बोल हरि बोल हरि बोल
भुवन मंगल हरि नाम संकीर्तन की
वंशी विभूषित करा नवनीरदाभा पीतांबरा अरुण बिंब फला धरोष्टा पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने यस्या कदापि वसना चलखेलनोत्थम धन्याति धन्य पवने न कृतार्थमानी योगिंद्र दुर्गम गति मधुसूदनोपि तस्या नमोस्तु वृषभा नो भुवो दिशेपि यम स्वानुभावमखिलं श्रुतिसारमेकं अध्यात्मदीप्तमतिति शततातमुन्धं संसारिणा करुणया पुराण गुह्यम् तं व्यास सूनुपयामि गुरु मुनीना भूते महद्वीर्य इमा पुरो विभु मायशेते यदमृषु पुरुषम् भुङ्क्ते गुणांसो दशसो दशात्मक सोलंकृचिष्ट भगवान् वचंसि मे करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि श्रीकृष्ण गोविंद हरे यण वासुदेवम् जीवे पिबत्स्वा अमृतमे तदेव गोविंद दामो दरमा धवेति श्री कृष्ण राधा वर गो पाल गोवा धन नाथ विष्णु जीवे पिबत्स्वा अमृत मे तदेव गोविंद दामो दरमा धवेति गोविंद दामो दरमा धवेति
हरे कृष्ण શ્રીમદ ભાગવતમ જ્ઞાન યજ્ઞનો આજે પંચમ દિવસ છે અને એનું દ્વિતીય સત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગીતાના આપેલા વચન અનુસાર આજથી લગભગ 5,500 વર્ષ પૂર્વે આ ભૂતળ ઉપર આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એમના ભક્તો સાથે એમની પરમ પવિત્ર અનેક રસપી દિવ્ય લીલાઓની અને એ લીલા કથાઓની અંતર્ગત ભગવત પ્રેમની પૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના કરુણા સિંધુ સ્વભાવને કારણે કરીએ છે અને એ જ દિવ્ય લીલા કથાઓને વિરક્ત ચક્ર ચૂડામણી શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગંગાજીના તટ ઉપર સંભળાવી રહ્યા છે. 3.5 દિવસ થઈ ચુક્યા છે. 7 દિવસનો પરીક્ષિતને શાપ મળ્યો હતો એ શમિક પુત્ર શ્રીંગી દ્વારા, કે અતિ લંઘિત મર્યાદા સપ્તમે તક્ષકો અહની, 7મા દિવસે તક્ષક સર્પ તમને કરડશે. એ વાતને આ ભાગવત કથા પ્રસંગ અનુસાર 3.5 દિવસ થઈ ચુક્યા છે. રાત દિવસ નોન સ્ટોપ કન્ટિન્યુઅસ ભાગવત કથાની ધારા વહી રહી છે અને મહારાજ પરીક્ષિત એક આસને બેઠા છે અને પૂર્ણ એકાગ્ર ચિત્તથી અને હૃદયમાં ભાવ શ્રદ્ધા અને ભક્તિનું ભાથું લઈ અને આ કથા સાંભળી રહ્યા છે. સૂર્યવંશના અનેક પ્રતાપી ચક્રવર્તી સમ્રાટોની ચર્ચા જ્યારે સુખદેવ ગોસ્વામીએ કરી, જે વંશમાં ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું હતું, અને એટલા માટે સૂર્યવંશની ધ્વજ પતાકા વિશ્વની અંદર પ્રત્યેક સંત ઋષિ અને રાજર્ષિ અને શાસ્ત્રોમાં ગવાય છે, અને એવો જ એક બીજો વંશ છે ચંદ્રવંશ. સુખદેવ ગોસ્વામી કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન રામચંદ્રજી જે વંશમાં થયા અને એ રામચંદ્રજીના વંશજોની લીલાની સંક્ષેપમાં મેં તને ચર્ચા કરી, પણ હવે હું તને ચંદ્રવંશના રાજાઓનો ઇતિહાસ કહીશ, જે વંશમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. તો આવો મનથી એ ગંગાજીના કિનારે જઈને બેસીએ અને કથાના શબ્દોમાં ભાવ અને પ્રેમથી આપણા કાનને આપણા મનને એવી રીતે લગાડીએ કે જે કથા ગોકુળમાં અને મથુરામાં ભગવાનને જન્મ લીધો, જન્મ લઈ અને દિવ્ય આનંદ અને ઉત્સવ થયો, એ ઉત્સવમાં આપણે પ્રવેશ પ્રાપ્ત કરી શકીએ એવો પૂર્ણ ભગવાનના સંતોના ચરણોમાં પ્રાર્થનાની સાથે પ્રયાસ, આપણો પ્રયાસ પણ હોવો જોઈએ અને ભગવાનને પ્રાર્થના પણ હોવી જોઈએ, તો સફળતા ચરણોમાં આવી જશે. તો સુખદેવ ગોસ્વામી બહુ સુંદર શ્લોક કહે છે, એનાથી આપણે પ્રારંભ કરીએ. જે વંશમાં ભગવાન પ્રગટ થયા છે એ વંશના ઇતિહાસને પ્રારંભ કરતા જે પ્રથમ શ્લોક બોલે, બોલો બધા મારી પાછળ ભાવ અને પ્રેમથી,
શ્રી શુક ઉવાચ, અથાત શ્રૂયતામ રાજન વંશ સોમસ્ય પાવન યસ્મિન ઐલ્યાદયો ભૂપા કીર્તયન્તે પુણ્ય કીર્તયઃ. શ્રી શુક ઉવાચ, અથાત શ્રૂયતામ રાજન વંશ સોમસ્ય પાવન યસ્મિન એલાદયો ભૂપા કીર્તયન્તે પુણ્ય કીર્તયઃ.
શિલ પ્રભુપાદજી આને પસંદ કરતા કે કોઈ કથાના પ્રારંભમાં મૂળ સંસ્કૃતનો પાઠ કરે, ઉચ્ચારણ કરાવે અને પછી એની વ્યાખ્યા કરે. ભાગવત શ્લોકોના આ દિવ્ય ભાવ અર્થને હૃદય ગમ્ય કરવા માટે પહેલી પ્રક્રિયા છે કે ઉચ્ચારણ કરવું, બોલવું. પ્રથમ સોપાન અને નતું એકવાર નહીં, વારંવાર અનુદિન અને ઉચ્ચારણ કરતા કરતા અને શુદ્ધ વૈષ્ણવના મુખેથી આના ભાવ અને શબ્દની વ્યાખ્યા સાંભળતા સાંભળતા ભગવાનનું આ દિવ્ય જ્ઞાન હૃદયની અંદર પ્રકાશિત થઈ જશે. શ્રી શુક ઉવાચ, આ બોલવું પણ જરૂરી છે, સીધો શ્લોક નહીં, આગળ શ્રી મૈત્રેય, શ્રી વિદુર, શ્રી રાજન, શ્રી ઋષય, શ્રી શૌનક, શ્રી શુત, જે પણ હોય, આ પણ ભાગવતનો એક શ્લોક છે. ભાગવતની અંદર 18,000 શ્લોકોની સંતો વાત કરે છે ને, એમાં શ્રી શુકની જે છે ને એ પણ શ્લોકો છે. એટલા માટે વિદ્વાનો કથાના પ્રારંભમાં મૂળ શ્લોકોને બોલાવે છે. અમારા ગુરુદેવ કહે છે કે આ શ્લોકો છે ને કૃષ્ણનું સ્વરૂપ હોવાથી એક રસ છે, અને જ્યારે વૈષ્ણવો દ્વારા એને ઉચ્ચારણ કરી અને કીર્તન કરી અને એની વ્યાખ્યા કરીને મસલવામાં આવે ને, કેમ ઔષધિને તમે જેમ ઘસો ને એમ એમાં સ્નિગ્ધતા આવતી જાય, એમાં રસ આવતો જાય, એમાં ઘાટું થતું જાય. આયુર્વેદની જેટલી ઔષધિ હોય ને, પહેલાં તમે આયુર્વેદમાં જાઓ તો એ લોકોએ કટોરો ને બોલ્યું એમ એમ કરી, વારંવાર શ્રવણ કીર્તન કરવાના કારણે એક તો છે જ ઠાકોરજીનું સ્વરૂપ, એમાંય તે પૂર્ણ શબ્દ ને રસમય, અને જયારે સંતો એની પૂર્ણ રીતે વ્યાખ્યા કરે ભાવથી, ત્યારે શ્લોક એક ઔષધિ, એક ટોનિક બની જાય છે જીવાત્મા માટે. એટલા માટે શ્રદ્ધા અને ભાવથી અથાતઃ અથ. હવે નવો પ્રકરણ પ્રારંભ કરવા જઈ રહ્યા છે એટલે અથ શબ્દ મૂકે છે. અથ માંગલ્ય ઇતિ સૂચક. સનાતન ગોસ્વામી ટીકામાં કહે છે કે અથ શબ્દ મંગલતાનો સૂચક છે. બ્રહ્માજીના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો હોય ને તો અથ સૃષ્ટિના પ્રારંભ. ભાગવત કહે છે અથ મંગ, કોઈ પણ કાર્યના શરૂઆતને ઉપક્રમમાં અથ કહેવામાં આવે. પૂરું કરતી વખતે ઇતિ, અથ મતલબ ચાલુ થાય છે, ઇતિ મતલબ પૂર્ણ થાય છે. આ સંસ્કૃતિ શૈલી છે. અથ અતઃ, આપણે પેલા કહેતા ને સવસ્થાન તથા સત જણાવવાનું, આ સંસ્કૃતનું થોડું ગુજરાતી સરળ. આમાં અથ ને અત ને એ રીતે ચાલુ. તો સોમસ્ય, ચંદ્રદેવનું એક નામ છે સોમ. સોમસ્ય મતલબ ચંદ્રદેવના, ચંદ્રવંશના રાજન. કદાચ પરીક્ષિતને પણ સંબોધન છે ને આમાં. તે સોમસ્ય પાવનમ, જે સોમવંશના રાજનના ચરિત્ર પરમ પવિત્ર છે. જીવને પુણ્ય ભક્તિ પ્રેમ પ્રદાન કરો માં સંપૂર્ણ સક્ષમ છે. યસ્મિન એલ આ દયો, એલ અર્થાત પુરુર્વા મહારાજ, ઈલાના પુત્ર એલ, આદય આદિથી પછી એના પુત્ર પ્રપૌત્ર યાકી વંશ પરંપરાના રાજા આદિ આદિ નહુસ આદિ યયાતિ યદુ સુર જે કાંઈ થયા આગળ એની કીર્તિ શ્રુયતામ, એના આ પાવન યશ કીર્તિને સાંભળો. યદ્યપિ મહારાજ પરીક્ષિત સાંભળતા હતા તો પછી શ્રુયતામ શબ્દ હું કે સાંભળો સાંભળો મતલબ સાવધાન કરે. ઈ તો હમણાં ઊંઘતા હોય તો બરોબર છે, કે એક બાજી બીજે જવાનું હોય તો બરોબર. સમયની કોઈ પાબંદી નથી, કોઈ એને ભૂખ પ્યાસ નથી, બેઠા છે શાંતિ. છતાં કહેશે શ્રીયતા, અર્થાત આ વંશના રાજાઓના ચરિત્ર શ્રદ્ધા અને પ્રેમથી સાંભળવા જેવા છે. સાંભળો. એલ આ દયો ભૂપાહા, ભૂ માને પૃથ્વી, પ એટલે પાલન કરે, જે પૃથ્વીનું રક્ષણ પાલન કરે એને ભૂપ કહેવાય. કાલ બેન ગાડા હતા ને, જાજા જનક ઘેરે માંડવો, આવ્યા મોટા મોટા ભૂપ. ભૂપ મતલબ રાજા. ભૂ માને પૃથ્વીના પાલન કરો. તો બહુ સુંદર છે. આ રીતે શ્લોકની ગુજરાતી કરી અને પછી એના ભાવને એના અર્થને અધ્યયન કરવું આ વૈષ્ણવની ધન સંપત્તિ છે. સવારે તમે શ્રવણ કર્યું હતું કે બ્રહ્માજીના પુત્ર થયા મરીચી, મરીચીના પુત્ર થયા કશ્યપ, કશ્યપના પુત્ર થયા સૂર્યદેવ બિબસ્વાન, બિબસ્વાનના પુત્ર થયા મનુ શ્રાદ્ધદેવ, અને એને યજ્ઞ કરવામાં પુત્રની ડિમાન્ડ કરી હતી પત્નીએ ઓલી. તો ઈ જે છે એ સુજ્યુમ્ન જ્યારે શિવજીના ક્ષેત્રમાં વિહાર કરવા જાય અને સ્ત્રી બની જાય, અને નામ ઈલા, એ કન્યાનું નામ શું હતું, સ્ત્રી બની ગઈ એટલે ઈલા. પુરુષ રહેતા ત્યારે સુજ્યુમ્ન નામ રહેતું, સ્ત્રી બની જતા ત્યારે ઈલા નામ. હવે ઈ જ બ્રહ્માજી એ સૃષ્ટિના પ્રારંભમાં પોતાના માનસ પટલમાંથી 10 ઋષિઓને ઉત્પન્ન કર્યા, એમાંના મરીચીના પરંપરા મેં તમને કીધી સવારે, મરીચીથી કશ્યપ ઇત્યાદિ. પણ ઈ જ બ્રહ્માજીથી બીજા ઋષિ મનમાંથી પ્રગટ થયા જેનું નામ છે અત્રિ, અનસુયા અને અત્રિજી. અત્રિ તણે ગુણોથી જે ઉપર છે એને અત્રિ કહેવાય. અત્રિ હંમેશા વિશુદ્ધ સત્વ મારે, તણે ગુણોના વશમાં ન આવતા, ત્રિન ગુણાન અતીત એમની સ્થિતિ હતી અત્રિ. ઈ અત્રિના પુત્ર થયા ચંદ્ર, અત્રિના નેત્રથી પ્રગટ થયા એવું પણ એક પુરાણ કહે છે. આ ચંદ્રદેવ, આ ચંદ્ર જે છે, ચંદ્રદેવ જે છે એ અત્રિના પુત્ર છે. અને ઈ ચંદ્રના પુત્ર થયા બુધ, બુધ વાર પણ છે ને ગ્રહ પણ. આ બુધ કોના પુત્ર છે, ચંદ્રના. સુખદેવ ગોસ્વામી કહે છે કે હે રાજન તું સાંભળ. સાંભળનો અર્થ છે તું તારી બુદ્ધિથી નહીં, ઊંચા મનથી અને વિશ્વાસથી, કારણ કે આ એવા રાજાઓના ઇતિહાસ છે, તું એને સામાન્ય નહીં સમજતો. આ દેવતાઓના ઇતિહાસ છે. તેજી યશામ ન દોષાય, તેજસ્વી વ્યક્તિને કોઈથી દોષ ન લાગે. હંમેશા કોઈ પણ રાજાને અથવા કોઈ પણ દેવતાને આપણી બુદ્ધિથી ન માપી શકાય. જેવી રીતે ફોર એક ઉદાહરણ આપણે લઈએ કે સૂર્ય દેવ છે એ આખી પૃથ્વીની ગંદકી સ્વાહા કરી જાય છે ને. તેમ કોઈ પણ ગંદો પદાર્થ હોય સૂર્યના કિરણો લાગશે એટલે બે ત્રણ દિવસમાં ત્યાં સુકાઈ ગયું. તો સૂર્યદેવી ગંદકી, તો સૂર્ય ગંદા થઈ ગયા, તો શું સૂર્ય અશુદ્ધ થઈ ગયા ગણાય? આમ તો સુક્યું સૂર્ય, પણ છતાં સૂર્યને કોઈ પ્રભાવ પડતો, કારણ કે એટલા તેજસ્વી છે કે એને દોષ લાગતો. જેવી રીતે અગ્નિદેવ, અગ્નિમાં તમે ઘી નાખો ને તોય સ્વાહા થઈ જાય, કઈક બીજો પદાર્થ નાખો તોય સ્વાહા, કચરું નાખો તો, ઘી નાખો ત્યારે અગ્નિ પવિત્ર થઈ જાય અને કચરું નાખો ત્યારે અગ્નિ અપવિત્ર થઈ જાય એવું કઈ હોતું નથી. અગ્નિ તેજસ્વી દેવતા છે અને તેજસ્વી વ્યક્તિને દોષ લાગતો. એ ગંગાજી જેવી રીતે એની અંદર ગમે એ વસ્તુ નાખો તો ગંગાજી મેલા થતા એ પોતાના સ્થિતિ જાળવી રાખે, પરમ પવિત્ર છે, તેજસ્વી વ્યક્તિને દોષ ન લાગે. એટલા માટે આ ચંદ્રવંશના રાજાના ઇતિહાસ સાંભળવાની શરૂઆતમાં તમે હંમેશા ઊંચી બુદ્ધિ રાખજો. આ ભાવ છે સુખદેવનો. કારણ કે દેવગુરુ બૃહસ્પતિની પત્નીનું નામ હતું તારા, દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ, અને એમની આરે આ ચંદ્ર જે છે, ચંદ્ર એક દેવતા છે અને બૃહસ્પતિના શિષ્ય છે. આમ જોવો તો દેવતા બધા દેવતાના ગુરુ બૃહસ્પતિ છે. બૃહસ્પતિ વાર પણ છે, બૃહસ્પતિ ગુરુવાર થર્સડે બૃહસ્પતિ, અને ચંદ્રદેવ દ્વારા એ તારા સાથે મિલન થયું હતું. અને જ્યારે એને ગર્ભ રહ્યો ત્યારે પુત્ર કોનો એની સમસ્યા થઈ. બૃહસ્પતિ કે મારો, ચંદ્રદેવ કે મારો. પહેલા તો ઈના ઈ કે આ મારો નથી, ઓલા કે આ મારો નથી. બ્રહ્માજીએ તારાને પૂછ્યું, કારણ કે સ્ત્રીને ખબર હોય રિયલમાં કોણ, અને એને કીધું ચંદ્રદેવનો છે. અને બુધનો જન્મ જ્યારે થયો ને અતિ તેજસ્વી પુત્ર, બે કહેવા માંડ્યા. પહેલા કહેતા મારો નથી મારો નથી, હવે બે કહેવા માંડ્યા મારો છે મારો છે. અને ઈ બુધ જ્યારે તારાએ કીધું કે પુત્ર તો ચંદ્રદેવનો છે, ચંદ્રથી પ્રગટ થયો છે, ચંદ્રથી મને ગર્ભ રહ્યો, ચોખ્ખું સ્વીકાર કર્યું બ્રહ્માજીની સામે. જો દેવતા હોય ક્યારેક બહુ મોટી મોટી ભૂલ કરે છે. એટલે શ્રી રાધારાની જ્યારે કૃષ્ણ સામે દિવ્ય લીલા કરતા ને, ત્યારે ભગવાન શ્યામ સુંદર કૃષ્ણચંદ્ર રાધારાણીને ક્યારેક ક્યારેક કહેતા ચંદ્રમુખી, ચંદ્રાવલી, તારું મુખ તો કરોડો કરોડોમાં ચંદ્રમા જેવું. ત્યારે રાધારાણીને માન આવી જતું કે નહીં નહીં, ક્યાં ચંદ્રમા, તમે મારા મુખને ચંદ્ર હારે હરખાડો? એ ચંદ્રમા તો દોષ છે, ચંદ્રમા તો ડાઘ છે, અને ચંદ્રમા તો ઘટ્યા કરે. પૂર્ણિમાથી ભાઈ ઘટવા માંડે અમાસમાં, ઘટ્યા કરે ને ચંદ્રનું તેજ. પણ મારા મુખમાં તો નિત્ય આનંદ રસ, અને ચંદ્રમામાં ડાઘ છે. મારા મુખમાં કઈ ડાઘ દેખાય છે તમને રાધારાણી? અને એમાં તો દોષ છે, ગુરુ પત્ની ગામી છે. અને તમે કઈ રીતે રાધારાણી આ રીતે માન કરી જતા ચંદ્રના દોષ કે? એવી જ રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુ જયારે પૃથ્વી ઉપર પ્રગટ થયા ને, એ ફાલ્ગુની પૂર્ણિમા સંધ્યાનો સમય હતો, અને નવદ્વીપ ગંગાજીના કિનારે કલિયુગના યુગ ધર્મને સ્થાપિત કરવા શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થયા ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં. હું નહીં, 121 વેદમાં પ્રમાણ છે, મહાભારતમાં વિષ્ણુ સહસ્ત્ર નામમાં ચૈતન્ય મહાપ્રભુના 10 નામ છે. ભાગવતની અંદર શ્રી ગર્ગાચાર્ય કૃષ્ણના જન્મ વખતે નામકરણ કરવા કાલ આવશે ત્યારે કહેશે ગાયને કળિયુગમાં પ્રગટ થાય. ભાગવતની અંદર નિમિ મહારાજની સભામાં કૃષ્ણ ચૈતન્ય રૂપ લઈને આવશે એનું વર્ણન છે. અને એ સિવાય કેટલાય ઉપનિષદ, 121 ગ્રંથ જેમાં શ્રી કૃષ્ણ ચૈતન્ય ઈશ્વર છે એના પ્રમાણ આપેલા. અને અગાઉ કઈ જગ્યાએ જન્મ લેશે, જન્મ લઈને શું કરશે, કેવો એમનો શરીરનો કલર હશે, કેવી એમની લીલા હશે એનું પૂર્ણ વર્ણન છે. આ કોઈ મનથી ઘડી નાખેલા ભગવાનો નથી, પણ આપણે શાસ્ત્રો વાંચ્યા ન હોય, એટલે આપણને એમ લાગે કે આ લોકોએ નવું કાઢ્યું, નવું તો આપણે કંઈક કાઢી નાખ્યું છે. શાસ્ત્રમાં લખ્યું હોય એ પ્રમાણ છે. વેદવ્યાસ, ભીષ્મ, શુક, જનક, નારદ અને સાક્ષાત ભગવાન જે બોલે એ પ્રમાણ છે, અને એના પ્રમાણો છે ચૈતન્ય ઈશ્વર છે, પૂર્ણ પુરુષોત્તમ. વેદ પ્રમાણ છે. આપીશ તમને પુરાણો, એક બુક જ મળે છે જેમાં બધા પુરાણ છે. પ્રભુપાદજીએ ચૈતન્ય ચરિત્રમાં એક એક ગ્રંથોમાં પ્રમાણ મૂક્યા છે ચૈતન્ય કેટલા ઈશ્વર. અને એ ચૈતન્ય જન્મ સમયે કવિરાજ ગોસ્વામી લખે છે, અકલંક ગૌર ચંદ્ર દિલા દર્શન, સકલંક ચંદ્ર તાર કોન પ્રયોજન. જેનામાં કોઈ કલંક નથી એવા ગૌર ચંદ્ર જયારે પૃથ્વી ઉપર આવ્યા હોય તો પછી આ કલંકિત ચંદ્રમાની કોઈ જરૂર નથી. અતએવ રાહુ કરે ચંદ્રે ગ્રહણ, અને એટલા માટે રાહુ ચંદ્ર ને ગ્રહણ કરી લે. ચૈતન્ય મહાપ્રભુના જન્મ સમયે ચંદ્ર ગ્રહણ હતું. તો આ ચંદ્રમાના ઇતિહાસને, ચંદ્રદેવ જેમાં ભગવાન કૃષ્ણ જન્મ લેશે એની આ કથાને થોડી ઊંચી મનથી સાંભળજો. પણ હું તમને એટલા માટે સાર દેતો જાઉં છું કે ભૂલ તો દેવતાઓથી પણ થાય છે, તો મનુષ્ય હું ચીજ છે. એક જ વ્યક્તિ ત્રિભુવનની અંદર છે જેની કોઈ દી ભૂલ થઈ નથી અને થશે નહીં અને કોઈ દિવસ સ્વપ્નમાં પણ, અને એ છે કેવલ ભગવાન વિષ્ણુ. બાકી બધાની ભૂલ હજાર વાર થઈ છે, થતી આવી છે અને થતી રહેશે. આ પ્રમાણ શાસ્ત્ર કહે છે, અને આ મારા શબ્દો નથી. જ્યારે લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી નીકળ્યા ને ત્યારે એના શબ્દો છે ભાગવતમાં, કે એક જ વ્યક્તિ એવા છે જેનામાં કોઈ દોષ, બાકી બધાને જોઈ લીધા, કાંઈક ગુણ પણ કાંઈક દોષ, કાંઈક ગુણ પણ કાંઈક દોષ. ભગવાન એક એવા છે જે નિષ્કલંક. નોમ ક્યારેય ભગવાનની ડિક્શનરીમાં સોરી નામનો શબ્દ જ નથી, કોઈને કહેવું જ નથી પડ્યું સોરી એમ. માણાન દેવતાને વારાઘડીએ કહેવું પડે, વાત વાતમાં કહેવું પડે ભૂલ સોરી સોરી. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી ગીતાના જ્ઞાનને અપૌરુષે કહે છે. આ પરમ પુરુષ દ્વારા લખવામાં આવ્યા છે જે કોઈથી ભૂલ કરતા નથી, અને મનુષ્યો હંમેશા ભૂલ કરતા રહે છે, એટલે એના લખેલા ગ્રંથોની કોઈ વેલ્યુ ભગવાને એટલે એની વેલ્યુ છે વ્યાસદેવની, કારણ કે એ કોઈ દી ભૂલ કરતા નથી. જુઓ એટલા માટે ચંદ્રદેવથી બુધ થયા, અને એ બુધનો આ ઇતિહાસ મેં તમારી સામે સંક્ષેપમાં કીધો, પણ આપણે સાર ગ્રહણ કરવાનો છે. બુધ જેવા ન્યાથી નીકળ્યા, જન્મ થઈ અને યુવાન હતા, યુવાન થઈને વિહાર કરતા કરતા નીકળ્યા, આ બાજુથી સુદ્યુમ્ન સ્ત્રી બની નીકળ્યા. મેં સવારે તમને જરાક કીધું હતું કે બુધ અને ઈલાનું મિલન થયું, અને એનાથી પુત્ર થયા ઐલ અર્થાત પુરુરવા. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધ સૂર્યવંશ સાથે પણ છે. મનુવ એટલા માટે મનુજ કીધા છે ભગવાનને આગળ હોય, મનુજ હું કામ મનુષ્ય છે એટલે મનુજ નહીં, મનુ મહારાજના કુળમાં તમારો જન્મ થયો. પ્રશ્ન થાય મનુ તો સૂર્યવંશમાં થયા અને ચંદ્રવંશમાં તો કેમ મનુજ કીધા, પણ અહીંયા સંતો લિંક બેહારે છે કે નહીં નહીં જોવો, કારણ કે ઈલા સુદ્યુમ્ન જે છે સૂર્યવંશની, અને આ બાજુ ચંદ્રવંશના બુધ, એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ વંશમાં આવે છે, પણ પૂર્ણ અવતાર હોવાના કારણે બે વંશારે એનો સંબંધ છે. કારણ કે ઈલા જે ઈલા ને બુધ, બુધ થી પુરુરવા થયા. પુરુરવા મહારાજ, પુરુ મતલબ જેની જેની ખ્યાતિ, જેનો યશ, જેની સુંદરતા અને જેની શક્તિ ત્રિભુવનમાં વિશ્વ વિખ્યાત હતી, અને એટલા માટે દેવતાઓની અપ્સરા ટોપ મોસ્ટ એક નંબર જેનો આવે છે એવી ઉર્વશી. તમે અપ્સરાઓનું નામ દેવતાઓમાં દેવલોકમાં જે અતિ સુંદર રમણીય સ્ત્રીઓ છે એને અપ્સરા કહે છે. બહુ સુંદર હોય અપ્સરાઓ. આ સ્વર્ગ અહીં પૃથ્વીની આ મિસ યુનિવર્સ ને મિસ વર્લ્ડ ને જે કહે છે એને સામે ભેંસ જેવી લાગે એટલી સુંદરી હોય છે. ભાગવતમાં લખ્યું છે કે શિયાળો હોય ને ત્યારે એનું શરીર ગરમ રહે, અને ઉનાળો હોય ને ત્યારે એનું શરીર ઠંડુ રહે. એસી વગર કીધે એસી શરીર છે અપ્સરા, વાતાનુકૂળ. સ્વર્ગની સ્ત્રીઓનું વર્ણન ભાગવતમાં છે, બહુ અદભુત. અને આ જે ઉર્વશીની વાત છે ને એ તો ભગવાન નર નારાયણના શરીરમાંથી નીકળેલી અપ્સરા છે. કામદેવ ને અહંકાર થઈ ગયો, અને ઇન્દ્રદેવ દ્વારા એને ચડાવવામાં, તો કામદેવ નર નારાયણ ભગવાન તપસ્યા કરતા હતા ને, તો એની તપસ્યા ભંગ કરવા કેટલી સ્ત્રીઓને લઈને ગયા ભંગ કરવા ઋષિને. બહુ એક થી કામદેવ તો એક સમર્થ દેવતા છે, કોઈના પણ મનમાં કામ પ્રગટ કરી શકે છે. અને સ્ત્રીઓને લઈને તપસ્યા ભંગ, તો નર નારાયણ ઋષિ તપસ્યામાં જ સ્થિત હતા અને એની શરીરમાંથી એટલી સુંદર સુંદર સ્ત્રીઓ નીકળવા માંડી, તો એટલી કામદેવની સ્ત્રીઓ છે ને એ બધી ઝાંખી પડી ગઈ એની, અને એમાંથી નીકળી છે અપ્સરાસ. ઉર્વશી નરનારાયણના શરીરમાંથી નીકળેલી અપ્સરા છે. અને એ સ્વર્ગની અપ્સરા સ્વર્ગ લોકની અંદર પુરવા મહારાજ જે પૃથ્વીના હતા એની કીર્તિ ગાવા માંડી કે કેટલા સુંદર કેટલા શક્તિમાન. અત્યારે એ ઉર્વશીનું મન થઈ ગયું, ઓહો આવા પુરુષને તો મારે મળવું પડશે. અને એ પૃથ્વી પર નીચે ઉતરી અપ્સરા. અને પુરુરવા મહારાજને જેનું બીજું નામ ઐલ છે, ઈલાના પુત્ર એટલે ઐલ, અને બધી એની ખ્યાતિ હતી એટલે પુરુરવા, એમની સાથે લગ્ન ગ્રંથિથી જોડાણ. પુરુરવા મહારાજ પણ ઉર્વશીને જોઈને પ્રસન્ન થઈ ગયા. બેયનું મિલન એની કથા થોડીક એવી સુખદેવ ગોસ્વામી એક અધ્યાયમાં કરે છે. પણ પુરુરવા મહારાજ ઉર્વશીના મોહમાં એટલા 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 ડૂબી ગયા કે રાજ્યના કાર્યને અને મુક્તિના દ્વારને ભૂલી ગયા. પણ ઉર્વશીએ પણ શરત કરી હતી કે જ્યારે તમે એની સાથે બે પ્રાણી લઈને આવી હતી, ઈ જો છુપાઈ જાય વયા જાય તો હું અંતર ધ્યાન થઈ જઈશ. ઉર્વશીએ ચોખ્ખી વાત કરી હતી. અને હકીકત એક દિવસ દેવતાઓ દ્વારા ચોરી લેવામાં આવ્યા અને ઉર્વશી કે હવે હું તમારી સાથે નહીં રહું. બહુ દુઃખી થયા પુરુરવા મહારાજ, તું મને છોડીને ન જા, હું તારી વગર નહીં જીવી શકું. પણ અપ્સરાઓને છે ને કોઈ સ્નેહ લાગણી હોતી નથી, એનામાં એવું કઈ હોતું નથી. સ્વતંત્ર અપ્સરાઓ હોય છે આ બધી, ખુલ્લા મનની, આપણે આજની ભાષામાં કહીએ કે ફ્રી માઇન્ડ. અપ્સરાઓ વિશે રિયાલિટી છે, સત્ય છે. આગળ આવશે વિશ્વામિત્રની કથા આવે ને, તો મેનકા જયારે અપ્સરા જાય છે ને વિશ્વામિત્રની તપસ્યા તોડવા, તો વિશ્વામિત્રજીની તપસ્યા તો તૂટી જાય છે, તો તરત જ એક બાળકીનો જન્મ થઈ જાય છે એમના મિલનથી, જેનું નામ પડે છે શકુંતલા. રાજા દુષ્યંત આજે એમનું પાણી ગ્રહણ થાય છે. તો એ શકુંતલાનો જન્મ થયો ને, તો વિશ્વામિત્ર કે અરે રે માય મિસ્ટ, મેં તો કેટલી ભૂલ કરી, હું ક્યાં હલવાઈ ગયો, કેવો મોટો ઋષિના ધંધા હું કામ કરે, અને આ બાજુ અપ્સરા તો ભંગ તપસ્યા જ ભંગ કરવા આવી હતી. એ વહી ગઈ, આ વહી ગયા, બાળકી બિચારી એકલી પડી રહી, કોઈ મોહ નહીં કે આ છોકરી નાની હું થાય. અપ્સરાને એવું કઈ હોતું જ નથી, મોહ બહુ હતો, એવડે ફ્રીમાં વૈયા ગઈ, વહી ગઈ આપણે મેનકા. એ તો પછી કણવ મુનિએ પાલન કર્યું એનું, હા શકુંતલાનું. તો અહીંયા પણ ઉર્વશી ભાઈ પણ મારા પુરુરવા એટલા દુઃખી થયા, એટલા દુઃખી થયા. પણ એ પૂર્વે સુખદેવ ગોસ્વામી કે આયુ શ્રીયાતુ સત્યાયુ રય વિજય જય. ઉર્વશીથી 6 સંતાન પુરુરવા મહારાજને થયા હતા, અને એમાં સૌથી મોટા હતા આયુ. એ રાજાનું નામ હતું આયુ. ચંદ્રવંશના પહેલા રાજાની વાત કરવામાં આવી છે. પુરુરવા, પુરુરવાના 6 પુત્ર ઉર્વશીથી થયા અને પુત્રનું નામ છે આયુ. અને એ જ આયુના પુત્ર થયા નહુસ. બહુ પરમ પ્રતાપી રાજા છે ચંદ્રવંશ. જેવી રીતે સૂર્યવંશના રાજાઓના ઇતિહાસ તમે સાંભળ્યા હતા ને, એનાથી પણ અદ્ભુત અને વિલક્ષણ ચંદ્રવંશના રાજાઓ છે. મહારાજ નહુસ એવા પરમ પ્રતાપી હતા કે જ્યારે દેવરાજ ઇન્દ્રને સ્વર્ગનું સિંહાસન બ્રહ્મ હત્યાના લાગવાથી ભાગવું પડ્યું, ખાલી કરવું પડ્યું, ત્યારે બધા દેવતાઓ બૃહસ્પતિને લઈ અને પૃથ્વી ઉપર ઉતર્યા અને ચંદ્રવંશના રાજા આ નહુસને કીધું કે તમે જરાક પૃથ્વી ઉપર આવો, એટલે સ્વર્ગમાં આવો અને અમારું રાજ હાચવો, કારણ કે ઇન્દ્ર ક્યાંક ભાગી ગયા છે. ઇન્દ્રદેવને સ્વર્ગ ખાલી કરવું પડ્યું, કારણ કે વૃત્રાસુરને એને માર્યો તો બ્રહ્મ હત્યા લાગી હતી. તો એ કમળની દંડીમાં નાળીમાં 1000 વર્ષ છુપાણા ઇન્દ્રદેવ, બ્રહ્મ હત્યાના યોગ સાધના તપ જપ કર્યા એણે આ પાપ ધોવા. આ 6 સ્કંદમાં કથા આવી ગઈ છે. અને એ વખતે સ્વર્ગનું સિંહાસન ખાલી જાળે તો ગમે એ રાક્ષસો એમાં સંહાર કરી નાખે, આક્રમણ કરે. એટલા માટે એ દેવતાઓ નહુસજીને લઈ ગયા ન્યા. હવે તમે વિચાર કરો કેવા રાજા હશે, સ્વર્ગના દેવતાઓ અને ગુરુઓ એને પ્રાર્થના કરવા આવે છે કે હાલો સ્વર્ગ, અને રાજ સંભાળો. તો એની ઉપરથી સહજ સમજાય કે નહુજ મહારાજ કેટલા તેજસ્વી હશે. અહીં કોક નાનો એવો અહીં દિલ્હીનો કોઈક સરકાર એક ગાડી કોકને હાટું મોકલે હાલો ઘડીક તમને બોલાવ્યા, ત્યાં માણા કેટલાય કોલર ઉંસા કરીને કેટલાય. અને આ સ્વર્ગનું શાસન કે હાલો રાજ કરો, દેવતાઓ બધા પ્રાર્થના કરે. નહુસ મહારાજ ગયા સ્વર્ગના સિંહાસન ઉપર બેઠા, પણ પદ છે ને ગમે એને અહંકાર લાવી દે. એને કીધું કે હું ઇન્દ્ર બની ગયો, કારણ કે સ્વર્ગનું સિંહાસન ઉપર બેહે એને ઇન્દ્ર ઇન્દ્ર કહેવાય. ઇન્દ્ર એક પદવી છે, મેં કાલે સવારે વાત કરી હતી. તો સ્વર્ગનો રાજા છું તો સ્વર્ગની બધી વસ્તુ મારી છે, તો ઇન્દ્રની બધી વસ્તુ મારી છે, ઇન્દ્રની પત્ની પણ મારી છે. જુઓ ક્યાંથી ક્યાં વાત. ઇન્દ્રની પત્નીનું નામ હતું સચી, કે સચી સચી મારી છે. તો સચીને કયો મારા મહેલમાં આવે. નહુસ મહારાજ અભિમાનમાં સચી માતા ગઈ બૃહસ્પતિની શરણમાં, ગુરુદેવ મારું મારા પતિ ધર્મનું શું થાય, મારા પતિ ઇન્દ્ર અહીંયા છે નહીં, અને તમે જેને ઇન્દ્ર બનાવ્યો છે તો મને બોલાવે છે. નહુસ તો હવે તેણે કીધું કે કામ કર, તું એને કહે કે સપ્ત ઋષિઓ પાલખીમાં જોતે ને તો આવું. સ્વર્ગમાં સપ્ત ઋષિઓ છે, અગસ્ત ઇત્યાદિ. અહંકારમાં જયારે અહંકાર વ્યક્તિને આવે ને પદનું, ત્યારે એ વિવેક ચૂકી જાય. આનું પણ એવું જ થયું મહારાજ નહુસ. અને કીધું સપ્ત ઋષિઓને જાઓ એને લઈને આવો પાલખીમાં. અને સપ્ત ઋષિઓ ની વાત હતી તો હકીકતમાં બૃહસ્પતિ એમ કીધું કે નહુસ ને કયો કે પાલખીમાં જ્યોતિ મારા મહેલમાં આવે, હું નહીં આવું. અને નહુસ મારા બેઠા સપ્ત ઋષિઓને જ્યોતિ પાલખીમાં, અને કે લઈ લો સચીના મહેલમાં મારી પાલખી. જુઓ ઋષિઓને કહાર બનાવી દીધા અહંકાર. અત્યારે પણ જે સત્તા છે, જે શાસન કરતા છે, એ પદના અહંકારમાં જેથી સાધુઓને હેરાન કરશે, બ્રાહ્મણોને તેથી ખોવાઈ જાય. કારણ કે બ્રાહ્મણો માથું છે, અને એ જ્ઞાન આપીને સત્તાને સુરક્ષિત રાખી શકે એના તેજ તપો બળથી. થયું એવું, જલ્દી આલો જલ્દી આલો. સંસ્કૃતમાં જલ્દી આલો ને સર્પ કહેવાય. સર્પ સર્પ મતલબ સરકો, જલ્દી આલો. તો અગસ્ત્યજીને પગ મારીને કીધું સર્પ સર્પ, અને અગસ્ત્યમુનિ ક્રોધમાં આવીને કીધું ક્યારનો સર્પ સર્પ કરે છો, જા તું સર્પ થઈ જા. તે ઇન્દ્રના પદ ઉપર હતા, પાલખીમાં બેઠા હતા, નેથી ધડામ થઈને અજગર થઈને પૃથ્વી ઉપર પીડ્યા. બ્રાહ્મણના મુખમાંથી નીકળ્યું તો નીકળ્યું. જો આ બધા સંસારના ખેલ, ઘડીકમાં સ્વર્ગ ને ઘડીકમાં રાજા ને ઘડીકમાં અજગર. અજગર બની અડતા પડતા એને કીધું ભૂલ થઈ ગઈ, કઈક રક્ષા કરો રક્ષા કરો ઋષિઓ. ત્યાં કે તારી તમારી જયારે કોઈ શ્રેષ્ઠ પુરુષ ધર્માત્મા પુરુષ સાચા વૈષ્ણવ વારે ચર્ચા થાય ને ત્યારે તમે મુક્ત થઈ જાઓ. અને મહાભારતમાં બહુ સુંદર ઇતિહાસ છે કે જયારે ભીમસેન જંગલની અંદર જયારે 12 વર્ષનો એમને વનવાસ મળ્યો હોય, જો હારી જાય ધૂતગીડામાં ત્યારે, અને એ વખતે ગોતતા ગોતતા નીકળે છે, ત્યારે ભીમસેન આ અજગર આર્ય મળે જે નહુસ બન્યા હોય, એને ધડામ દઈને અજગર ભીમને પકડી લે, કચકા બંધ, વીટાઈ જાય આખો અજગરનું એક ટેવ છે, એ વીટી જાય વીટાઈ જાય. અને ભીમસેન બહુ બળ કર્યું, કારણ કે ભીમને અજગર બજગર બધું કાંઈ લેવા દેવાનું, એને એમ કે આવા તો આવ્યા કરે, બહુ બળ કર્યું, પણ આ છૂટે એમ નહોતા. કારણ કે આશીર્વાદ આપ્યા હતા અગસ્ત્યજીએ કે તમે દિવસના એક પ્રહરમાં કોઈને પણ પકડશો ને, એ ગમે એવો શક્તિમાન દેવતા હોય કે વીર હોય, તમે તમને છોડાવી નહીં શકો. તમે કે તમને તમારી પકડમાંથી પોતાને છોડાવી નહીં શકે, અને વરદાન કામ કરતું હતું. ભીમે બહુ બળ કર્યું બહુ બળ કર્યું, પણ અજગર છૂટે નહીં. તો એને ગોતતા ગોતતા જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર આવ્યા ને, ત્યારે એને જોઈ લીધું કે નક્કી મારો ભાઈ ભીમ કોઈના વશમાં રહે નહીં, આ કોક દૈવી પુરુષ હશે. એને કીધું કોહમ કોણ છો તમે, ત્યાં અજગર શરીરમાં બોલ્યા કે હું રાજા નહુસ છું, અને તમે મારી અરે થોડીક ચર્ચા કરો. અને થોડીક ભાગવતની ભગવાનની ચર્ચા કરીને ત્યાં અજગર શરીર છૂટી ગયું, દૈવી નહુસ શરીર મળી ગયું. જેવો સત્સંગની મહાપુરુષોથી બે શબ્દો સાંભળી લો ને હારા ધર્મના, ત્યાં આપણું સ્વરૂપ આવી જાય, આપણું અજ્ઞાન વયું જાય. અહીંયા ધર્મરાજ અરે બે ચર્ચા કરવા માત્રથી એના સ્વરૂપમાં આવી ગયા કે કોણ છો, કે હું નહુસ ચંદ્રવંશનો રાજા, જે તમે નામ સાંભળ્યું છે ઇન્દ્ર બન્યો હતો. આ સુંદર કથા છે. અને એ જ નહુસના પુત્ર થયા યયાતિ, યયાતિના પુત્ર થયા યદુ, યદુના વંશમાં આવ્યા સુરસેન, સુરસેનના વંશમાં વસુદેવ, અને વસુના દેવના ઘરે કૃષ્ણ. આ એક પરંપરા છે. ક્યાંથી ચાલુ થઈ? એલથી ચાલુ થઈ, પણ આવ્યું. પણ આ તો મોટા પુત્ર હતા, એની સિવાય તે બીજા પાંચ પુત્રો છે ને, અને એનો અદ્ભુત વંશ છે. જે છેલ્લા પુત્ર હતા વિજય, એ વિજયના પુત્ર થયા ભીમ, ભીમના કાંતે હોત્રે અને જહનુ, એક જાનુ નામના ઋષિ, એના અજક, એના કુશાંબુ, આખી વંશ પરંપરા. સુખદેવ ગોસ્વામી તો કોમ્પ્યુટર માઇન્ડ, એક પછી એક, એક પછી એક રાજાઓના ઇતિહાસ ચંદ્રવંશના. અને એમાં જ કે એક પરમ પ્રતાપી તેજસ્વી રાજા થયા ગાધી, જેની એક સુંદર કન્યા હતી સત્યવતી, અને એના લગ્ન થયા ઋષિક ઋષિ સાથે. પરીક્ષિતે કીધું કે આમ વિસ્તારથી થોડીક કથા કરો. આ ઇતિહાસ ગણાવો છો, મને સાંભળવાની શ્રદ્ધા છે. બહુ સુંદર ઇતિહાસ છે. જો હું પણ સંભળાવવા માંગુ છું 5 મિનિટ 10 મિનિટ આ પ્રકરણને, કારણ કે એ ભગવાનના સંબંધમાં છે. ગાધી નામના રાજા હતા, એમની સત્યવતી નામની કન્યા હતી, ઋચિક નામના ઋષિ હતા, બહુ મહા તપસ્વી યોગી હતા, અને યોગ તપના કારણે એનું શરીર હાવ બહારથી મલોખા જેવું હતું, હાવ હુકાઈ ગયેલું. અને એક વારી ગાધી રાજાની સભામાં ગયા. ગાધી રાજાએ ઋષિનું ખૂબ સ્વાગત આગત કર્યું, સ્થાન આપ્યું. ઋષિવર, તમારી શું સેવા કરું? પેલા રાજાઓ સભા ભરતા ને, તાર કન્યા હોય ત્યાં બે હતી સભામાં, સ્ત્રીઓને સ્થાન હતું, પણ એનું સ્થાન અલગ ઉપર. ઋષિકની દ્રષ્ટિ ગઈ સત્યવતી સામે, જે ગાધીની કન્યા હતી. એને કીધું, રાજા મને તમારી દીકરીને પરણાવો. તો સાધુ ક્યારેક ક્યારેક માથે પડે. મેં કહે, સીધા તમારી દીકરી અરે મને પાણી ગ્રહણ કરવું છે, સીધી ડિમાન્ડ, ડાયરેક્ટ સસરા અરે, નો જોવા મોકલ્યા કે નો કોકને વાત ચડાવી, સીધા. હવે રાજા મુજરા, મારી ફૂલ જેવી દીકરી અને આ મલોખા જેવો ઋષિ, નહીં કપડાના ઠેકાણા, આની કેમ પરણાવી? અને જો ના પાડીશ તો આ શ્રાપ દીધો, કારણ કે ઋષિઓ તરત શ્રાપ જ દઈ દે. પેલા ક્ષત્રિયો બીતા ઋષિઓથી, આમ વાહે વાહે ગલુડિયું થઈને હાલતા, શ્રાપ નો દઈ દે તારું. કારણ કે બ્રાહ્મણોના તેજ જ તપ જ એવા હતા, બોલ્યું નથી, થઈ ગયું નથી. બોલ્યાને તલવારમાં આમ નાખવો પડે, હાથને કાઢવું પડે, આને તો બોલ્યા ભેગો જ. વાક બાણ, વાક નીકળી ગયું તો થઈ ગયું બસ. જાણતા હતા કે આ બ્રાહ્મણને પાસે બહુ કહેવાય નહીં, હવે પણ ના પડાય ને, એટલે રાજાએ બુદ્ધિ લગાડી. એણે કીધું, એ કામ કરવી આને, આમ નહીં તો આમ. એણે કીધું, તમારી અરે મારી કન્યા મારે પરણાવી છે, મને કોઈ વાંધો નથી, પણ મારો આ રાજ્યનો એક નિયમ છે, મેં એવી યોજના રાખેલી છે. કે હું યોજના બોલો, હું નિયમ છે તમારો? જનક રાજાએ જેમ ધનુષ રાખ્યું, એવું કઈ ધનુષ બનુષ રાખ્યું છે? કે ના ના, 1000 શ્વેત ઘોડા જે છે એ 1000 હોવા જોઈએ, જેનો વર્ણ કેવો હોવો જોઈએ? શ્વેત વર્ણ હોવો જોઈએ, અને એક કાન શ્યામ કાળા કલર નો હોવો જોઈએ. 1000 ઘોડા એકદમ ફૂલ વ્હાઈટ, અને એક એક કાન શ્યામ કાળો, અને એક હરખા એક ઉંમરના 1000 ઘોડા જે લાવી દે એને મારે મારી દીકરી પરણાવવાની છે. આવો મેં વ્રત નિયમ લીધું છે. એટલે આ રાજાને છૂટી જવું, કારણ કે આ કઈ 1000 ઘોડા લાવી કે નહીં, અને આ ડોકા ફેરી અને કદાચ લાવે લાવે ને ભેગા કરે તો કોક ની અરે પરણાવી દેવ, એટલે છુટકારો થાય. આ વાત હતી. અને થયું એવું કે ઋચિક તો યોગી હતા, એક એક હજી તારો વધારવું હોય તો વધારી દે, 2-3 હજાર કરવા હોય તો પછી કહેતો ને, તું 1000 બોલે છો ને? ઓલાને હું બોલે છે કે ના ના 1000 જ. અને એ સીધા ગયા વરુણ લોકમાં, અને વરુણ દેવતાને કીધું, એના મિત્ર હતા, કે 1000 ઘોડા જોતા છે, એક હરખા ધોળા, અને એનો વર્ણ શ્યામ કાનનો હોવો જોઈએ, કે અત્યારે પ્રગટ કરી દેવાય. વરુણ દેવ તો પૂર્ણ સમજ, 1000 ઘોડા એક હરખા ધોળા અને કાન એક કાળો, એ કે લઈ જાઓ મિત્ર. અને હજી તો ઓલા સભા પૂરી કરી અને જ્ઞાન બીજી સભા ભરાઈ જાય તો આવી જાય ઘોડા લઈને, કે આ લે. ઓલા રાજાને તો હોય છૂટી ગયા કે હું તો હજી વેહત કરવાનો તો કોક ને વેહવાળ ગોતી ને આવે ત્યાં પણ આવી દો, ત્યાં તો આજ લઈને આવ્યો. 1000 ઘોડા એક હરખા પાસ, એ કે જોઈ લે, સાઈઝ જોઈ લે, રંગ જોઈ લે, તારી બધી ડિમાન્ડ પૂરી કે જોઈ લે. અને ઓલા એ બધું રાજાએ ચેક કર્યું, જેમ કીધું એમ જ. ત્યારે એને પૂછ્યું, વાંધો નહીં લાવ્યા, દીકરી પણ નહીં પણ ક્યાંથી લાવ્યા? પૂછે જ ખરા ને ભણા ક્યાંથી? હા, કારણ કે અસંભવ ઘટના છે, આ કોઈ કરી જ ન શકે. તેણે કીધું કે મારે બધા દેવતાઓ અરે આમ ઘર જેવું છે, ઘર જેવું. અને આમાં એક દેવ વરુણ પાસે હું ગયો હતો, તેણે આપી દીધા મને. તાકે વરુણ દેવ અરે તમારી ઓળખાણ એને ડાયરેક્ટ છેડા. તાકે વરુણ નહીં બધા અરે મારે ડાયરેક્ટ હશે. તો કે તમને દીકરી દેવા મારે શું વાંધો હોય? જો આ 1000 ઘોડા ને વરુણ ની હરિયાની ઓળખાણ હોય, દેવતાઓ આને સલામ કરતા હોય, તો આ ઋષિ કોઈ સામાન્ય નથી. પ્રેમ અને ખુશીથી પોતાની સત્યવતી કન્યાને એ બ્રાહ્મણ ઋષિ કારે પરણાવી દીધી. કોણે? ગાધી રાજાએ. મૂળ વાત તો ગાધી રાજા. હવે સત્યવતીને લઈ અને એ ઋષિ આવ્યા પોતાની ઝૂંપડીમાં. ઝૂંપડીની અંદર કોઈ વિવાહ, રાજકુમારી પણ આ ઝૂંપડીમાં, પણ પતિના પદ ચિહ્નોને અનુસરણ કરવા વાળી હતી આ સત્યવતી. એને પતિ જેમ ખુશ એની સેવા, એમાં જ આનંદ. થયું એવું કે પતિ સમાધિ યજ્ઞમાં નિમગ્ન રહેતા ત્યારે સત્યવતી એક માંગ કરી, પ્રભુ પત્નીની શોભા છે ને પુત્રથી સંતાનથી હોય છે, હું તમારી પત્ની છું તો હું તમારી પાસે સંતાનની આશા રાખું છું. ત્યારે ઋષિ કે કીધું, બસ એમાં શું, મારો જ ધર્મ છે સંતાન કરાવી છે. અને યજ્ઞ કર્યો. જુઓ પહેલાના લોકો સંતાન કરતા પહેલા તે યજ્ઞ કરતા. ગર્ભાધાન સંસ્કારની પણ સુંદર વિધિ છે આપણા વેદ સાહિત્યમાં. એ કે યજ્ઞ કરશું અને યજ્ઞ તપસ્યાના તેજથી એક ચરુ બારો કાઢશું ખીર, અને એ તને હું આપીશ પ્રસાદમાં, અને તને ગર્ભ રહેશે એ સંતાન તેજસ્વી અને મહાપરાક્રમી અને ભગવાન વિષ્ણુના ભક્ત વૈષ્ણવ થશે. આ ઋષિએ નક્કી કર્યું. તો સત્યવતી ને સામે બેસાડ્યા, યજ્ઞનું આયોજન કર્યું અને ઋષિક ઋષિ આહુતિ દે. આહુતિમાંથી યજ્ઞનું ફળ નીકળ્યું, એક સુંદર ખીરનો પાત્ર નીકળ્યું એમાંથી. પણ થયું એવું કે જેવો યજ્ઞ પૂરો થાય અને ખીરનું પાત્ર નીકળવાનું હતું, એવામાં સત્યવતીની માતા એટલે ગાધીની પત્ની એ રાજરાણીને આવ્યા દીકરીને મળવા. સાસુ આવે ને ભાઈ ક્યારેક મળવા, તો કે ભાઈ કેમ છે, દીકરી ખુશ છે આપણા ઘેરે, હું વાંધો બાંધો નથી ને. તો સત્યવતીને કે આ શું છે? તાકે મારા પતિએ મને પુત્ર થાય ને એ માટે આ પ્રસાદ આપ્યો છે યજ્ઞનો. તાકે તારા પતિ આવું કરીએ કે? તાકે હા ઋષિ છે. તાકે દીકરી તું મારે એકની એક હતી ને વહી ગઈ છો ને, અમારું રાજમહેલ ખાલી. તારા પતિને કહે ને કે મારી હાટું એક પ્રસાદ. જો એને ફાવત એને તો મને તે એક, કારણ કે મને પુત્ર નથી. હકીકત ગાજી મહારાજને કોઈ સંતાન નથી, એક હતી આ સત્યવતી, તો લગ્ન થઈ ગયું. તો એને કહે કે મારી હાટું એક તૈયાર કરે. તાકે કહું એમાં હું? એને કીધું કે બા એવા છે, બાદ કહેવાય શું કહેવાય, કે મમ્મી કહેવાય? ઓકે મમ્મી રાખો. કે બા હાલશે? કે મમ્મીને પણ એક પ્રસાદ, કુળ ઉજળું થાય, વંશજ આવે. કે ઠીક છે, એની માટે પણ જ્ઞાન ને માં આહુતિ ભણી અને મંત્રને એક ચરુ બારો કાઢ્યો અને કીધું કે આ મમ્મીને પહેવાનો છે, આ તારો છે. અને એ ગંગા સ્નાન માટે ગયા તો આ બા, આ જે સાસુ છે ને થોડીક બુદ્ધિ એક્સ્ટ્રા બહુ હંકાવે. એને એમ થયું કે બે આ મારા જમાઈએ કાઢ્યા છે અંદરથી ચરુ, બરોબર છે, બે ખીરના પાત્ર હરખા છે, તોય પાછા એમ છોકવેટું કામ કરતા ગયા કે આ બા ને દેજે ના તું પીજે. બે એક જ યજ્ઞ માંથી નીકળ્યા ને એક જ મંત્ર ભણ્યા છે તો ગમે એ પીવી શું વાંધો હોય? નક્કી મારામ કઈક થોડુંક ઓછું મંત્ર બળ હશે, આનામ થોડુંક વધુ હશે. એને કીધું દીકરી બટા. તાકે બોલો ને બા. એક કામ કરીને તારો હું પી જાવ, મારો ઓલી બિચારી ભોળી. હા કે એમાં કઈ વાંધો નહીં મમ્મી, તમે મારો પી જાવ, હું તમારો પી જાવ. તો બે એકબીજાના બદલા કરી અને એ ચરુ ખીરના પી લીધા. ઋષિક આવીને પૂછ્યું, કારણ કે એને શક તો હતો, કઈ ને ગયા હતા અને કીધું કેમ છે બે પ્રસાદ? તાકે હા લઈ લીધો, પણ મારો મેં જરા મમ્મીને આપી દીધો. કે માથે હાથ મૂકી દીધો ઋષિ, કે અરે રામ, અનર્થ થઈ જશે. કે હું અનર્થ થઈ જાય કેમ? એને દીકરી નો, તાકે નહીં પુત્ર તો બે ને થાય, પણ તું મારી પત્ની છો અને હું બ્રાહ્મણ છું, તારામાં બ્રાહ્મણના કુળને ઉજળું કરે અને બ્રાહ્મણના સંસ્કાર હોય એવા મંત્ર મેં ભણ્યા હતા, અને તારી માં ક્ષત્રિય છે, ક્ષત્રિયાણી રાજાની પ્રાણી છે. તો એના મેં એવા મંત્ર ભણ્યા હતા કે ક્ષત્રિય પાકે, એક કે જે જગતને રક્ષા કરે અને મારે ને કાપે ને વીર થાય, અને તારામાં મેં ભામણ થાય એવો કીધો. હવે તમે ફેરવી નાખ્યા એટલે તારે ને આ મહા તેજસ્વી પરાક્રમી ભાલા ઉડાડે એવો ક્ષત્રિય આવશે, અને તારે માને ને આ લોટ માગે એવો ભામણ આવશે. અને માતા તો વૈયા ગયા હતા ખીર નો દ્વાટક્યો પીન. સત્યવતી કે પતિદેવ ગમે એ કરો પણ મારે આ સંતાન જોતું નથી હવે. કેમ કેમ? કે મારા કુકેથી જે જન્મ લે ની બીજાને મારે ને કાપે, બ્રાહ્મણ નો દીકરો કોક ને મારે ને કાપે, ઈ કલંક ઈ કુળ મારે નથી જોતું. પણ એ કે આ મંત્ર નું બળ છે, આ ફેલ વ્યર્થ નહીં જાય, તે ફૂકામ આવું કર્યું કે ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ તો ભોગવ, કઈ નહીં થાય. બહુ પ્રાર્થના કરી, બહુ પ્રાર્થના કરી, તો ઋચિક ઋષિએ પોતાના યોગ બળથી એક કન્સેશન આપ્યું કે ઠીક છે, તું રોવે છો ને, હું તને એટલું કરી શકું, એક પેટી વાહે નાખી શકું. આ મંત્ર બળ વ્યર્થ તો જાય નહીં, એક પેટી એટલે તારા પુત્ર બ્રાહ્મણ થાય, પણ આજે તે મંત્ર બળ ચરુ પીધો છે ને, એ સંસ્કાર વ્યર્થ નહીં જાય, તારા પુત્ર નો પુત્ર એ ક્ષત્રિય તો થાય જ. અને વાત એમ છે કે ઋચિક અને એ સત્યવતીથી પુત્ર થયા જમદગ્નિજી, બ્રાહ્મણ થયા, પણ એ જમદગ્નિજીના પુત્ર થયા પરશુરામ, જે બ્રાહ્મણ તો હતા પણ ક્ષત્રિયોના ગાભા કાઢી નાખ્યા. એકવીસ વાર ક્ષત્રિય ને ભાડ્યો નથી મુંડું હેઠું, કોઈ મસ્તક ક્ષત્રિયોનું ઉપર હોય એને પચતું જ નહીં પરશુરામને. કુહાડો તમાર ખુલ્લો હાથમાં, રાજાઓ તલવાર મયાનમાં લઈને ફરતા, તીર ને આયા, પણ આને ખુલ્લો જ કુહાડો પહોંચે. ભગવાન પરશુરામ પ્રગટ થયા. અને આ બાજુ ગાધી, એને ત્યાં બ્રાહ્મણ નું સંતાન આવવાનું હતું ને, ક્ષત્રિય આવ્યા, ક્ષત્રિય ઈ થયા વિશ્વામિત્ર. ક્ષત્રિય હોવા છતાંય તે બ્રહ્મર્ષિ બ્રાહ્મણ બની ગયા, અને આ બાજુ બ્રાહ્મણ હોવા છતાંય તે ક્ષત્રિયોને આંટી મારે એવા પરશુરામ. કેવા પરમ પ્રતાપી જમદગ્નિજીને ઘણી સંતાન હોય હતી, એની પત્નીનું નામ હતું રેણુકા, અને રેણુકાથી પરશુરામનો જન્મ થયો હતો. અદભુત, કુહાડાને ખુલે ખુલ્લો લોહી થી ચાખેલો રાખતા, હુકાવા ન દેતા લોહી કુહાડા ઉપર. કાર્તવીર અર્જુન સહસ્ત્રબાહુ જેને કહેવાય, જેને હજારો હાથ ભગવાન દત્તાત્રેય આપ્યા હતા વરદાનમાં. અને એક વાર ઈ જમદગ્નિજીના આશ્રમમાં કાર્તવીર આવે છે. બહુ સહસ્ત્રબાહુ નું નામ તમે સાંભળ્યું હોય ઇતિહાસમાં, અજર અમર છે, એની વીરતાની ગાથા હજી ગવાય છે. સહસ્ત્રબાહુ એવા હતા, એક વખત નર્મદા નદીના કિનારે નર્મદામાં ઉભા રહ્યા અને હજાર હાથ આમ કર્યા ને તો મોટો ડેમ બંધાઈ ગયો, અને નર્મદાનું પાણી ઓવરફ્લો થવા માંડ્યું. કારણ કે કોઈ વસ્તુ તમે આડી કરી નાખો તો શું થાય, ડેમ. તો એની આગળ રાવણ નાતો હતો. રાવણ કયો? લંકાધિપતિ રાવણ. તે એની છાવણીમાં બધું પાણી મીંડ્યું આવા, એ કે કોણ છે આવું કરે, કૈલાસ જેને ઉપાડ્યો એ રાવણને આ રીતે પાણીમાં નવડાવાળા કોણ છે? આગળ જઈને જોયે તો સહસ્ત્રબાહુ. એ કે એક લઈ લે તારા હાથ. એ કે છો કોણ તું? તા કે રાવણ. તે આમ જ એક આમ કેમ ફૂલ પકડે માણા છોકરો, એમ રાવણને પકડી લીધો આમ હાથમાં, અને હાથમાં લઈને એની જેલમાં રાવણને નાખી દીધો. આટલો વીર હતો સહસ્ત્રબાહુ. રાવણ જેવા રાવણને ફૂલ પકડે એમ પકડી લીધો. એવા કાર્તવી, એવા સહસ્ત્રબાહુ જ્યારે જમદગ્નિજીના આશ્રમમાં આવે અને એની સુંદર ગાય કામધેનુ, જે બધું દૂધ દહીં બધું નહીં, કેવલ જે જોઈ સોનું ગાડી બંગલા બધું ગાયના શરીરમાં જ નીકળો એવી ગાય હતી. કામના કરો અને ઈચ્છા પૂરી કરે એવી ગાય, અદભુત. અને આ સહસ્ત્રબાહુની ગાયમાં મન આવી ગયું કે આ ગાયને આશ્રમમાં લઈ લો. જમદગ્નિજી કે રહેવા દો, ગાયને નહોતું જવું, પણ એ છોકરાઓ પરાયણે ગાયને લઈ ગયા. અને પરશુરામ જયારે સાંજે પાછા આવ્યા, એ કે ક્યાં ગઈ? ત્યાં કે સહસ્ત્રબાહુ લઈ ગયા, અન કુહાડો ઉપાડ્યો, હામો મેળવ. એક એના કેટલા હજારો છોકરા હતા બધાને મારી નાખ્યા, અને સહસ્ત્રબાહુના હજારે હાથ કાપી નાખ્યા એક પછી એક. દત્તાત્રેય રૂપમાં એ જ ભગવાન આપ્યા હતા, પરશુરામ રૂપમાં એ જ હાથ કાપી નાખ્યા. અદભુત પરશુરામના ચરિત્રનું વર્ણન પણ આમાં છે ભાગવતમાં. બહુ સુંદર એક વાત ઈ છે મજાની, કે એક વખત માતા રેણુકા જળ ભરવા ગઈ ગંગા કિનારે. એમાં ચિત્ર નામનો ગંધર્વ કઈક આવ્યો હતો, અને ઈ કઈક રથની પોતાની અપ્સરાઓ સાથે. તો રેણુકા માતા પાણી ભરીને આવતા આવતા ઉભા રહી ગયા કડી જોવા, કોઈ માણા હોય બહાર નીકળે ને કઈક અદભુત દ્રશ્ય જોવે તો ઉભા રહે કે નહીં? બે મિનિટ તે ઉભા રહી ગયા. એમાં થોડુંક મોડું થયું. જમદગ્નિજી યજ્ઞ કરતા હતા. કોણ જમદગ્નિજી? પરશુરામના પિતા. એને કીધું ક્યાં કેમ બહાર લગાડી? એને કીધું કે ભાઈ ઇન્દ્ર આ ચિત્રરથ ગંધર્વના રથ ને જોવા. અરે આ મારે યજ્ઞમાં મોડું થાય ને તો આમ ઉભી રહી ગઈ. રેણુકા ઉપર ક્રોધ દ્રષ્ટિ જમદગ્નિ ની થઈ અને એના છોકરાઓ બાજુમાં બીજા બેઠા હતા ત્રણ ચાર. એ કે તારી માતાનું મસ્તક કાપી નાખ. જુઓ બાપા કેટલા ખીજાઈ ગયા. જમદગ્નિજી કે કાપી નાખ રેણુકાનું મસ્તક. બોલા છોકરાઓ કે એમી એવું નહીં કરવી બાપા, બાનું ગળું ન કપાય. ના પાડી દીધી ચોખ્ખી. તો એવામાં પરશુરામ આવ્યા કે પરશુરામ, પરશુરામ કે બોલો પિતાજી. તાકે તારી માનું મસ્તક કાપી નાખ અને ના પાડવાળા ચાર ભાઈઓ નું કાપી નાખ એક જ તુહાડે પાંચે ને એટલા. એટલા માટે રામાયણમાં લખ્યું છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન પરશુરામે કર્યું. પણ આ કોઈ દી આપણે એ પરશુરામ હતા. આ અનુકરણ કરાય બાપા આવું કે ને તો કરતા નહીં પાતા. કારણ કે પરશુ આગળ ઇતિહાસ હજી પૂરો નહીં થયો, અધૂરો છે. સાંભળો આગળ હું થાય. કારણ કે પરશુરામ ભગવાન હતા અને એને ખબર હતી કે હું જયારે પિતાની આજ્ઞાનું પાલન કરીશ ને ત્યારે નક્કી મને વરદાન માગવાનું કહેશે અને ત્યારે આને જીવનદાન માગી લે. અને કીધું જમાદગ્નિ વા દીકરા વા, દીકરો હોય તો આવો બાપાની એક વાતમાં કરી નાખે કામ. કે બોલ દીકરા ખુશ છું, માગ બે વરદાન માગ. તાકે પહેલું વરદાન એ આપો કે મારી માતાને જીવનદાન. અને જમાદગ્નિજી સમર્થ વગર ઓપરેશન કાંઈ એક ટેકા બેકા લેવા ન પડ્યા ટાંકા બાંકા. એમને પહેલા હતું એવું જ રૂપ થઈ ગયું રેણુકાજી. અને બીજું વરદાન માગ્યું એ કે ભાઈઓ ના તે અને બધાના જીવનદાન આપી દો. અને બીજું વરદાન માગ્યું આ લોકોને સપનામાં યાદ ન આવવું જોઈએ મેં ઉડાડ્યા હતા, નગર પર આગળ તકલીફ થાય. એ કે પહેલું વરદાન આ લોકોને જીવનદાન આપી દો અને બીજું વરદાન આ લોકોને સાંભળવું ન જોઈએ મેં માર્યા હતા, નગર અમારે ભળશે નહીં આગળ ઉપર કામકાજ નહીં. આ માગી લીધું પરશુરામજી. આ કયા હાથ વાત ચાલી રહી છે? ચંદ્રવંશના રાજાઓમાં તે પરશુરામ થયા છે. જેમ રામ અવતાર ચંદ્ર સૂર્યવંશમાં થયો એમ એ જ ભગવાનનો શક્તિવેશ અવતાર પરશુરામજી ચંદ્રવંશની અંદર આવ્યા છે. તો આ સુંદર ઇતિહાસને પણ કીધો. આ બાજુ જેવો સુખદેવ ગોસ્વામી પણ બધા ઇતિહાસને જ કહી શકવાના, કારણ કે સવારે જ મેં તમને કીધું. એને કીધું 100 વર્ષો કહું ને તો આ રાજાઓના ચરિત્ર પૂરા થાય એમ નથી. એટલા માટે મુખ્ય મુખ્ય અને જેટલું સમય અનુસાર એટલા ઇતિહાસ હું તમને કહીશ. અને હું પણ આ જે કથાની અંદર સુખદેવ ગોસ્વામી જે કથાને વિસ્તાર કર્યો છે એના જ કહું, બાકી જે નામ છે એ કેવલ નામ લઈ લીધું. એવી જ રીતે ઇતિહાસ કહેવાનો પ્રારંભ કર્યો કે જે નહુસ હતા ને એ નહુસના સ્વર્ગ જતા પહેલા અહીં પૃથ્વીમાં એને પુત્ર થયા હતા અને પુત્રનું નામ હતું યયાતિ. યયાતિ મહારાજ એ પણ પૂર્ણ કીર્તિવાન તપસ્વી અને તેજસ્વી બધી રીતે પરિપૂર્ણ હતા. એક દિવસની વાત છે, સુખદેવ ગોસ્વામી બોલી રહ્યા છે આ ભાગવતની અંદર કે શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને બ્રિષ્પર્વા અસુરની પુત્રી શર્મિષ્ઠા આ બે બહેનપણી હતી. બે આરે રમતી ખાતી પીતી. શુક્રાચાર્ય રાક્ષસોના ગુરુ છે અને રાક્ષસોનું એ વખતે રાજ હતું અને એના જે રાજા હતા એ હતા બ્રિષ્પર્વા અને એની પુત્રી શર્મિષ્ઠા. એક વખત એવું બન્યું, ઘટનાકાળનો આ ચક્રનો સમય, એ શર્મિષ્ઠા અને દેવ્યાની સખીઓની સાથે એક ગાર્ડનમાં ગયા. ત્યાં એક સુંદર સરોવર હતું, સરોવરમાં સ્નાન કરતી હતી. તો વસ્ત્રને બાજુમાં મૂકીને સ્વાભાવિક સ્ત્રીઓ સ્નાન કરે છે. એવામાં ભગવાન શિવ પાર્વતીને સાથે લઈ નંદીશ્વર ઉપરથી ત્યાંથી નીકળ્યા. અના કન્યાઓ મૂંઝાણીકા, ભગવાન તો આને કર્યો આવતા લાગે છે અને જોવે કે જોજો હજી કદાચ આમ આમ ભૈયા જાય. તાકે ના ના આ ગાઢ આની કર્યો આવે છે, પાકું થયું. એવામાં ભગવાન શિવ નજીક આવી ગયા, જોઈ લીધું કે આવી ગયા છે. તો એ લોકો ફટાફટ સરોવરમાંથી નીકળી અને એકબીજાના, કારણ કે ફટાફટ સાડી ઉપાડીને પહેરવી પડશે કારણ કે ભગવાન છે. અને એવામાં ઉતાવળમાં દેવયાનીની સાડી શર્મિષ્ઠાએ પહેરી લીધી, કારણ કે ફટાફટ સાડીઓ પહેરવામાં. અને શિવજીને તો કઈ ખબર મનમાં નહીં, એ તો ત્યાંથી નીકળ્યા હતા, એનો તે મૂળ સુડે વળી ત્યાંથી જ નીકળે. શિવજી દર સંધ્યા સમયે વિહાર કરવા નીકળે છે આવું પુરાણમાં લખ્યું છે. અને એટલા માટે લખ્યું છે સંધ્યા કાલે સંપ્રવૃત્તે ચતુષ્કર્માણી વર્જયે. સંધ્યાનો સમય હોય ને ચાર કામ ન કરવા જોઈએ. આહાર નો લેવો જોઈએ, નિદ્રા નો લેવી જોઈએ, ભોગ નો કરવો જોઈએ અને બીજી સંસારની પ્રવૃત્તિ સ્વાધ્યાય ઇત્યાદિમાં નિમગ્ન ન રહેવું જોઈએ, નહીં તો દુર્દશા થાય. સંધ્યા સમયે ખાય એને રોગ થાય, સંધ્યા સમયે સુવે એના જીવનમાંથી લક્ષ્મી વહી જાય, સંધ્યા સમયે જે ભોગ કરે એની સંતાનો દુષ્ચરિત્ર વાળી થાય, અને સંધ્યા સમયે ભક્તિ છોડીને બીજા સંસારના કામોમાં રચાપચા રહે એનું અકાલ મૃત્યુ થાય. આ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણ બેયમાં લખ્યું છે અને આનું પ્રમાણ પણ છે. કશ્યપ અને અદિતિની કથામાં ત્રીજા સ્કંદમાં આવે છે. આપણે એ કથાને સાર રૂપમાં કહી નતા એ કે ના, એણે કશ્યપજી પાસે અદિતિએ માંગ કરી હતી, દીતીએ સોરી, કે તમે મને મારું કામ સુખ પૂરું કરો, તાકે સંધ્યાનો સમય છે દેવી, અત્યારે શિવનું વિહાર કરવાનો સમય અત્યારે નહીં. પણ એ ન માન્યા અને કામ અને વૈશ જ્યારે એનું બેનું મિલન થયું એ વખતે શિવજીના વિહાર તો નીકળ્યા અને બે રાક્ષસોનો જન્મ થયો, હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. દીતીના ગર્ભમાં બે આવ્યા, કારણ કે એ યોગ બરોબર નહોતો, સંધ્યાનો સમય હતો. એટલા માટે સાવધાન વૈષ્ણવો, સંધ્યા સમયે હંમેશા ભગવાનની આરતી કીર્તન કથા સંધ્યા ગાયત્રીમાં મગ્ન રહેવું. અરે આપણી કરતા તો છે ને મુસલમાનો હારાવો, ગમે ત્યારે કઈક વાગતો હોય ને બધું કામ છોડીને, અને આપણે તમે જોજો એ લોકોનો જયારે એનો જે છે કોઈ પણ કામ એ કરતા હોય નમાજ ચૂકશે નહીં, અને આપણે મંદિર સામે ડોકાતા નહીં. સંધ્યાની આરતી ચાલુ હોય ને તો ઘરમાં ટીવી ચાલુ હોય ને, મેચ ચાલુ હોય ને, વાતો ચાલુ હોય ને, ફોન ચાલુ હોય ને, ગામનું તે સંધ્યા ભગવાનની આરતી થતી હોય તોય, અને છતાં આપણે આપણી જાતને બહુ મોટા ધાર્મિક માનવી છે હે ને. જો આપણો આ દોષ છે, એટલા માટે સંધ્યા સમયે ભગવાનના ભજનમાં નિમગ્ન રહેવું જોઈએ. જો હિત ઈચ્છતા હોય પોતાનું તો અહીંયા પરિસ્થિતિ થઈ, શિવજી તો આવ્યા અને પહેરી લીધી સાડી, જેવા શિવજી ગયા એટલે દેવ્યાની આવી બહાર, એ કે તે મારી સાડી પહેરી હું કામ, એ કે પણ મને ખબર ઉતાવળ ની અંદર કોણ કોની સાડી ક્યાં ખબર, હાલ ઉતારી દો હવે ન હાલે. અરે મારા પિતા અમી બ્રાહ્મણો છે અને તમે રાક્ષસો, બ્રાહ્મણોની સાડી પહેરી રાક્ષસોએ મારી સાડી અશુદ્ધ કરી નાખી. મંડી ક્રોધમાં દેવ્યાની કહેવા, જાણ્યા છો કોણ છું હું, જે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણોની સેવા કરે એ બ્રાહ્મણ કુળની હું છું, અને તે રાક્ષસની દીકરી થઈને મારી સાડી હું કામ પહેરી. જેવો ક્રોધમાં તે દેવ્યાની બોલે છે, કેટલી સરસ વાત. જ્યારે વ્યક્તિને ક્રોધ હોય ને, તથાપિ વિદ્વાન હોય એના ક્રોધમાં તે સાર હોય, અને મૂર્ખ હોય ને એના હસવામાં તે દુર્દશા હોય. આ ક્રોધ કરી રહી છે દેવ્યાની, પણ છતાં શાસ્ત્રના વચન બોલે બ્રાહ્મણોની અને વિષ્ણુની મહિમા ગાય છે. ક્રોધ કહે છે, જુઓ બ્રાહ્મણોને ભગવાન વિષ્ણુ પોતાનું માથું ગણે છે અને બ્રાહ્મણોની નમો બ્રાહ્મણ દેવાય એવા બ્રાહ્મણ કુળની હું છું, અને તું અસુરની દીકરી થઈને મારી સાડી પહેરી લીધી. બહુ આવું કીધું ને તો શર્મિષ્ઠાથી રહેવાનું નહીં. એ કે બસ મૂંગી રહે, એક તો અમારા ટુકડા ઉપર તમારું જીવન હાલે, વારા ઘડિયા લોટ માગવા દોડ્યા આવો છો, અમારું ખાવશો હવે શર્મી, કારણ કે એ તો ક્ષત્રિય, એ તો વસુરની કન્યા હતી ને, બહુ ધની હતી, રાજકુમારી હતી. એ કે અમારું ખાવશો ને પાછા અમને જ તે, આ તો કઈ કહેતી નથી એટલે બોલતી નથી એટલે તું ચડતી જાશો. અને એમ ક્રોધમાં આવી દેવ્યાની, હજી એને પૂરા વસ્ત્રો પહેર્યા નહોતા, કારણ કે એની સાડી દાની પાસે હતી, અને જોરથી ધક્કો મારીને બાજુમાં એક ઊંડો કૂવો હતો એમાં નાખી દીધી, અને ઓલું બધી સખ્યું કે હાલો આને હળવા દો, આને વહી ગઈ શર્મિષ્ઠા, ક્રોધમાં વહી ગઈ. અને આ શુક્રાચાર્યની પુત્રી દેવહૂતિ, દેવ જે દેવ્યાની, એ કૂવામાં નિર્વસ્ત્ર હવે ઊભી છે, એને ઘણું વાગ્યું છે કારણ કે જોરથી પડી હતી અંદર. એવામાં આ નહુસના પુત્ર ચક્રવર્તી સમ્રાટ યયાતિ ન્યાથી સેના લઈને નીકળ્યા, એવામાં એને અવાજ આવ્યો અંદરથી, કોક આની અંદર બોલાવે છે, બચાવો બચાવો. તો એને સૈનિકો દ્વારા કે અંદર તો કોઈ કન્યા હોય એવું લાગે, તો એવામાં યયાતિ મહારાજે નીચે જોયું તો કે હા સ્ત્રી છે, તો એને પોતાના ખેસ તો હોય ને રાજાઓને, એને બાંધીને નીચે નાખ્યા દેવ્યાની, કે પકડ આને, અને દેવ્યાની સાડી પકડીને ધીરે ધીરે બહાર લાવ્યા. અને જયારે છેલ્લે પોગવાનું થયું ને, એકદમ બહાર આવી ગયો હાથ, ત્યારે યયાતિ મહારાજે હાથ આપ્યો અને હાથ પકડીને દેવ્યાનીને બહાર લાવ્યા. અને એ વખતે દેવ્યાને કીધું, કોણ છો તમે? તો કે હું ચંદ્રવંશનો પ્રતાપી ક્ષત્રિય રાજા યયાતિ છું. તા કે તમે જે હોવી, પણ આજથી હું તમારી થઈ ગઈ છું, તમને હું સમર્પણ કરું છું અને તમારી મારે તમને મનથી વરી ચૂકી છું. દિવ્યાની ચીધું કીધું તો એ કે નહીં નહીં નહીં, હું ક્ષત્રિય છું અને તું બ્રાહ્મણી છો. ક્ષત્રિય નો બ્રાહ્મણ આરે નીચલા વર્ણનો વ્યક્તિ ઉપલા વર્ણની કન્યા નો લાવી શકે. બ્રાહ્મણ ઊંચું કહેવાય, ક્ષત્રિય નથી નીચા. નહીં થાય ચોખ્ખી ના પાડી તાકે, પણ નહીં થાય નહીં. તમે કરી લીધો હસ્ત મેળાપ, તમે મારો હાથ પકડ્યો ત્યારથી જ હું તમારી થઈ ગઈ. કારણ કે પહેલાની કન્યાઓ એકવાર કોઈ પુરુષને હાથ આપી દે ને તો આપી દે. અત્યારે જેવું નતું કોલેજમાં જાવ એને હજાર હારે સેકન્ડ સેકન્ડ કરતી ફરતી હોય. અત્યારે તો જોવા માં કન્યા ગમે ને હાથ આપી દે. ભારતની આ સંસ્કૃતિ નથી, એના ધણી સિવાય એના પ્રિયતમ સિવાય હાથ કોઈને જાય નહીં. આર્ય વર્ષની પરંપરા નિભાવતી મર્યાદા નારીને. પણ અત્યારે તો આ અમેરિકન હવા થોડી ગમે ને હાથ આપી દેવા. જોવા અહીંયા કહે છે તમારો, તમે મને હાથ પકડ્યો છે ને ત્યારથી હું તમારી થઈ, આપણો હસ્તમેળાપ થઈ ગયેલો છે. તાકે પણ હું કઈ રીતે કરી શકું કારણ કે ક્ષત્રિય છું. ત્યારે કીધું કે મારા લગ્ન ક્ષત્રિય હારે જ લખાણા છે, કારણ કે કચ્છ નો મને શ્રાપ છે. બીજો ઇતિહાસ મહાભારતનો, દેવ ગુરુ બૃહસ્પતિના પુત્રનું નામ હતું કચ્છ, અને કચ્છને સંજીવની મંત્ર શુક્રાચાર્ય આગળથી શીખવી હતી, એટલે એની શરણમાં આવ્યા હતા કે મને તમે આ વિદ્યા શીખવાડો. સંજીવની મંત્ર શુક્રાચાર્ય જાણતા, ગમે એ મરી ગયો એને મંત્ર છાટે ને જીવતો થઈ જતો. તો બહુ સેવા કરી કચ્છે ગુરુ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પ્રસન્ન થઈને એને સંજીવની મંત્ર શીખવાડવા જતા હતા. એવામાં બીજા રાક્ષસોને અને બીજા બ્રાહ્મણોને પૂછ્યું નહીં કે આને મારી નાખો, આ દેવતાનો છે અને આપણો શત્રુ છે, અને વિદ્યા શીખી જાય તો આપણે પછી કઈ રીતે દેવતાઓને ઉપર શાસન કરીશું. તે કચ્છને મારી નાખ્યા. તો કચ્છને મારી નાખ્યા ને તો દેવયાની એ વખતે એને એને એ કચ્છ ઉપર એનું મન આવી ગયેલું. એને એના પિતાજીને કીધું કે આને જીવતો કરો. તો શુક્રાચાર્ય તો સંજીવની જાણ, એને જીવતો કર્યો. તો વળી રાક્ષસોએ મારી નાખ્યા. તો વળી જીવતા કર્યા. તો રાક્ષસોએ પછી નક્કી કર્યું કે આને મારી આનું શરબત બનાવી અને શુક્રાચાર્યને પીવરાવી દે. મહાભારતની આ કથા વૈશંપાયન બોલે ને જન્મે જય સાંભળે છે, અને આ રચયિતા વેદવ્યાસે લખેલું ગણપતિજી ખોટી નહીં. કચ્છ ને વાટી નાખ્યો આખો રાક્ષસોએ, અને શરબત બનાવી ને ભૂલ શુક્રાચાર્ય ખબર ન પડે એમ પાઈ દીધું. અઠવાડિયું છું કચ્છ ક્યાંય દેખાય નહીં. દેવ્યાની કે ક્યાં ગયા કચ્છ? તાકે નક્કી રાક્ષસોએ માર્યા છે. પિતાને કીધું ગમે ને આ કચ્છ હોય એ મરી ગયા હોય, પણ તમારા મંત્રની શક્તિ હું જાણું છું. બોલો કચ્છ ને જીવતો કરવાનું કરો. તો મંત્ર શુક્રાચાર્ય બોલ્યા તો અંદર પેટમાંથી કચ્છ બોલ્યા, તમારા પેટમાં શું? બોલો શરબત થઈ ગયેલો માણસ. જુઓ આ સૂર્યવંશ ને ચંદ્રવંશના રાજાનો તો જુઓ જરા ઇતિહાસ જુઓ તમે કેટલી વિલક્ષણ. સવારે સાંભળ્યું સગર રાજા ઘેર ઝેરનો કટોરો લઈને બહાર આવ્યા. ઝેર પાય તો ઝેર બહાર લઈને આવ્યા કે હાલે તાર વાત. એમ અહીંયા જુઓ શરબત થઈ ગયેલો માણા અંદરથી કે હું પૂછું જીવી ગયો પણ તમારે અંદર શું? તાકે પણ હવે કોઈ ઉપાય નથી, કારણ કે તને બહાર કાઢવા શુક્રાચાર્ય કે હું મરી જાય, પેટ તો ફાડવું કે નહીં. તો હવે તાકે તમે મને વિદ્યા પૂરી કરો, સંજીવની વિદ્યા શીખવાડી દો, કારણ કે હું સાંભળું છું પેટમાં રહ્યો રહ્યો. મંત્રનું બળ, મંત્રનું બળ છે ને આ શારીરિક સ્થિતિને મારા લક્ષમાં નથી લેતું. તમે આ મંત્ર જપો ને સ્વર્ગના ઇન્દ્રને હેઠો આવવું પડે, આ મંત્ર જપો ને વિષ્ણુને સંભળાય. આ શબ્દની જે પહોંચ છે એ દ્રષ્ટિથી ક્યાંય પરે છે. સમજો આ વાતને, પાવર ઓફ સાઉન્ડ બહુ વેલ્યુ રાખે. શબ્દની પહોંચ બહુ આગળ સુધી છે, અને એમાંય જયારે મંત્ર હોય તો, કારણ કે મંત્રનું બળ તો બહુ ઊંચું છે. અહીંયા કહે છે તમે મંત્ર બોલો હું સાંભળું છું, અને શુક્રાચાર્ય સંજીવની મંત્રી શીખવાડી દીધી અને પેટ ફાડીને બહાર આવ્યા કચ્છ, અને શુક્રાચાર્ય મરી ગયા હતા. પણ એ સંજીવની મંત્ર શીખવાડતા ગયા હતા ને વળી શુક્રાચાર્ય પર છાંટીને જીવતો કરી દીધો. બે નું આલ્યું, અને કે ગુરુદેવ તમારી કૃપાથી મંત્ર સંજીવની હું શીખી ગયો છું, હવે હું રજા લઉં છું. પણ દેવ્યાને કીધું રજા ક્યાં લેતા, આ બધું કરનારી તો હું છું, મારી હારે તમારે લગ્ન કરવા પડશે. હું તમને ભરી ચૂકી છું, મારું મન તમારામાં આવી ગયું છે અને મેં બચાવ્યા. પિતાને કહીને ત્યારે કચ્છે એટલું કીધું કે જો દેવી મારા ગુરુ છે શુક્રાચાર્ય, અને ગુરુની પુત્રી મારી માટે માં સમાન છે, હું તારી હારે લગ્ન નહીં કરું. અહન ક્રોધમાં આવી ગયા, કારણ કે સ્ત્રીના કામ પ્રગટ થાય, કામ પૂરી ન થાય એટલે ક્રોધ તો ગીતામાં લખ્યું છે, કામાત ક્રોધો બી જાય. અને કામ જયારે વ્યક્તિના હૃદયમાં આવે ને ત્યારે એનો વિવેક બિલકુલ, કામ આ તરુણામ ને ભયમ ને લજ્જા, એ લજ્જા છોડી દે ને બીક છોડી દે. એવું કહે છે કે કાગડા હોય ને રાતે ન દેખાય, અને એવું પણ કહે છે ઘુવડ હોય ને ઉલ્લુ એને દિવસે ન દેખાય, પણ જેના હૃદયમાં કામ જાગે ને એને રાત કે દિવસ ક્યારેય ન દેખાય. એવડું જ કહે. ક્રોધમાં આવીને દેવયાની બોલી ગઈ કે તું જે સંજીવની મિંદ્રા ભણ્યો છો ને, બ્રાહ્મણની દીકરી છું, શ્રાપ આપું છું, તો અત્યારે ત્યારે ભૂલી જાય, ફેલ કરી નહીં કે લગ્ન ન કરવા, ભૂલી જાય મંત્ર, અને ભૂલી ગયા કચ્છ. અને કચ્છ જેથી વિદ્યા એની વહી ગઈ, અને હવે શુક્રાચાર્ય દે એમ નહોતા, કારણ કે દીકરી અરે ના પાડી દીધી. ત્યારે કચ્છ પણ બોલ્યો કે બ્રાહ્મણની દીકરી છો ને, મને શ્રાપ આપ્યો તો હું બ્રાહ્મણનો દીકરો છું બૃહસ્પતિનો, અને તને હામો શ્રાપ આપું છું કે તારા લગ્ન એક ક્ષત્રિય અરે થાય, બ્રાહ્મણ તને નહીં મળે. અને આ ઇતિહાસ દેવયાની કહેશે કે યતિ મહારાજ મને તો કચ્છનો શ્રાપ છે, મારા તો તમારી હારે જ લખ્યા છે. અને આ બાજુ કે ઠીક છે સ્વીકાર કરીશું. ગઈ ઘરે ગઈ અને કીધું શુક્રાચાર્યને કે મારા લગ્ન યતિ મહારાજ અરે થવાના, પણ તમને કહું છું બાપા તમે હવે ઓલાપણે જાતા ને વૃષભરવા રાજાની પાસે આપણે નથી જવાનું, કારણ કે એની દીકરીએ મને આમ કર્યું. અને શુક્રાચાર્ય દીકરીને પ્રેમ કરતા હતા, વાતમાં આવી ગયા. એને વૃષભરવાને કે હવે હું તારો પુરોહિત નહીં, વૃષભરવા પગે લાગ્યા, ભૂલ થઈ ગઈ મારી દીકરી નહીં, તમે અમારા ગુરુ છો, અમને છોડી ન જાઓ, અમારો રાક્ષસ કુળ ખોવાઈ જાય તમારી ઉપર ટીક્યો છે. શુક્રાચાર્ય કે નહીં મારી દીકરી ના પાડે છે. તો આ વૃષભરવાએ કીધું હે દેવી હે દેવ્યાની માફ કરી દે મારી દીકરી, હું ક્ષમા માગું છું એની હાથના, પણ તારા પિતાને કહે કે અમને ન છોડે. તા કે નહીં હું નહીં માનું, એને મારો અપરાધ જ કર્યો. છેલ્લે કીધું તું શું કરતો અમિત પ્રસન્ન થા, ત્યારે કીધું મારા જ્યાં લગ્ન થવાના છે ત્યાં તમારી દીકરી શર્મિષ્ઠા દાસી થઈને હારે આવે તો મારા પિતા તમારે ત્યાં પુરોહિત રહેશે. અને શર્મિષ્ઠા આ વાત સાંભળી કે ઠીક છે પિતાનું રાક્ષસ કુળનું કલ્યાણ થતું હોય તો હું દાસી થઈને જાય. અને શર્મિષ્ઠા યયાતિ મહારાજને ત્યાં દાસી થઈને આવી અને દેવયાની રાણી થઈને આવી. અને યયાતિ મહારાજ નહુસના વંશમાં આવ્યું અને નહુસને યયાતિ સુંદર રીતે રાજ ભોગવવા માંડ્યા. દેવયાની પહેલાના રાજાઓ દાસી આરે પણ સંસર્ગ કરતા, એને છૂટ હતી, કારણ કે ક્ષત્રિયોની વસ્તુ દાખી ઊંચી છે, બહુ ઊંચા મનથી સમજવાની છે. કળિયુગમાં બધી ચોખ્ખી મનાય, પણ રાજર્ષિઓ એકથી વધારે પત્નીઓ પણ કરી શકતા પહેલા. કેટલા મોટા મોટા પ્રતાપી રાજાઓને હજારો રાણીઓ હતી. પાંચ પુત્ર થયા યયાતિ મહારાજને, ત્રણ શર્મિષ્ઠાથી અને બે દેવયાનીથી, ટોટલ પાંચ પુત્ર. બહુ સુંદર નામ છે ને, અયનુ દુયુ તુર્વસુ પુરુ. જુઓ શર્મિષ્ઠાથી જે ત્રણ પુત્ર થયા એનું નામ હતું અનુ દુયુ અને પુરુ. પણ વાત એ હતી કે જ્યારે શુક્રાચાર્ય દેવયાનીને પરણાવી યયાતિ મહારાજ આરે, ત્યારે કીધું હતું કે દેવયાની સિવાય બીજી કોઈ રાણીથી કે બીજી કોઈ દાસીથી તમારે સંતાન થવા જોઈએ નહીં, રાજગાદી તો મારી દીકરીના સંતાનને જ મળવી. અને જ્યારે શર્મિષ્ઠાથી પુત્ર થયા એટલે એને કર્યો મોબાઈલ પિતાજીને કે આ જુઓ મારા પતિએ અમારા રાજાએ દાસીથી આ શર્મિષ્ઠાથી પણ પુત્ર ઉત્પન્ન. અને શુક્રાચાર્ય આવ્યા હાથમાં અંજલિ લઈને કે મેં મૂર્ખ તને ના પાડી હતી.